તારીખ 8/5/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 236 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 100
જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી, એમ અહીંયા કહેવા માંગે છે. છેલ્લી લીટી છે 236માં છેલ્લી લીટી કે આત્મસિદ્ધિ એટલે આત્મપ્રાપ્તિ, આત્મશુદ્ધિ અથવા આત્મા ગુણોને પ્રગટ થવું, એવી જે સિદ્ધિ, પ્રગટ થવું એવી જે સિદ્ધિ, એનું સાધન એકમાત્ર જ્ઞાન જ છે. એમ અહીંયા સ્પષ્ટપણે કહે છે. એ કયા પ્રકારે કે સમજણના કાળમાં મનુષ્યને વર્તમાન પરિસ્થિતિ સમજણ કરવાની ભૂમિકાની છે. અત્યારે શું કરી શકે, આત્મહિતની દિશામાં કોઈ કાર્ય કરવા ધારે તો સમજણની ભૂમિકા એ અત્યારે બીજી કોઈ એની પાસે પરિસ્થિતિ નથી. સમજણ કર્યા સિવાય બીજું કાંઈ પણ કરવા જાય અને સમજણને ગુણ રાખે તો કોઈ કાળે આત્મસિદ્ધિ એટલે ગુણ પ્રગટે નહીં.
બરોબર,
આ પરિસ્થિતિ છે. જેમ જેમ જ્ઞાનમાં સમજણ દ્વારા ભાવભાસન થાય, ભાવ ભાસવો જોઈએ સ્વપર પદાર્થોનો, ભિન્નપણોનો ભિન્નપણાનો ભાવ ભાસવો જોઈએ, કેમ કે અભિન્નપણે પરિણમી રહ્યો છે તેથી. અને એ ભિન્નપણામાં એને પોતાના નિજ સ્વરૂપનું સામર્થ્ય ભાસવું જોઈએ. પોતાની શક્તિ કેટલી છે એ ભાષા વિના પરપદાર્થ પ્રત્યે દીનતાને કારણે જે જાય છે એ કદી મટી શકે નહીં. પરપદાર્થ બાજુ જીવના પરિણામ જાય છે એનું કારણ શું, કે પરપદાર્થ પોતાથી અધિક છે. માણસ ક્યાં વળે છે, જીવના પરિણામ ક્યાં વળે છે, કે એને પોતાને છોડીને બીજે અધિકાય ભાસી છે, મોટાય ભાસી છે, વિશેષતા ભાસી છે, એટલે પોતાનો મહિમા છોડીને પોતાનો મહિમા નહીં આવતા એ પરપદાર્થના મહિમામાં પર પ્રત્યે વળે છે. આ તો સ્પષ્ટ છે કે નહીં? અને જ્યારે પરપદાર્થના મહિમાને લઈને પરપદાર્થ બાજુ એનું વલણ છે ત્યારે એ વલણમાં નિશ્ચયથી દીનતા ઉત્પન્ન થઈ ગઈ છે. પરાધીનતા કહો કે દીન પણ ઉત્પન્ન થઈ ગયું છે. એ દિન પણ ક્યારે મટે, કે એને પોતાનું સામર્થ્ય ને પોતાની મહિમા ભાસે ત્યારે. પોતાનું જેટલું જેવડું સામર્થ્ય છે એટલું જ્ઞાનમાં અને પ્રતીકમાં આવે તો જ એનો ઉકેલ છે, ને બીજી કોઈ રીતે એનો ઉકેલ છે. એ જ્ઞાનમાં અને પ્રતીકમાં આવવાનો પહેલો જે પ્રોસેસ છે, પહેલો તબક્કો છે, પહેલું સ્ટેજ છે, એ ભાવ ભાષણનો છે. અને એ ભાવ ભાષણ જ્ઞાનમાં થાય છે, સમજણની ભૂમિકામાં જ્ઞાનમાં થાય છે. તેથી સમજણની પ્રક્રિયાના કાળમાં એને ભાવ ભાષે એ પ્રકારે સમજણ કરવી જોઈએ, બીજી કોઈ રીત નથી. આમાં આપણે કોઈ વાત ઘણી વાર વિચારીએ છીએ કે સામાન્ય રીતે સમજણનો પ્રકાર પઠન પાઠનનો થઈ ગયો છે, એ તો અધ્યાત્મ વિદ્યામાં કામ આવે એવું નથી. કોઈ શીખી લે, કોઈ ગોખી લે, કે કોઈ ભણાવે એટલે ભણી લે કે ફલાણા વિદ્વાનથી અમે ભણેલા છીએ. એ ભણવા ભણાવવાનો, શીખવા શીખડાવવાનો કે ગોખી લેવાનો આ વિષય જ નથી. એટલું તો નહીં, પણ બુદ્ધિના વિકાસને કારણે એના અનેક પ્રકારે શબ્દાર્થ ભાવાર્થ આદિ જે કાંઈ સમજણના પ્રકારો છે એમાં પણ ભાવ ભાષણ હોવું જોઈએ, એમ અહીંયા મુદ્દાની વાત આ પકડવી છે. જો અર્થ ભાવાર્થ ને અર્થ વગેરે આવડે અને અહીંયા આ આશય છે એમ કહે તો પણ ત્યાં ભાવ ભાષણ છે એવું નથી કાંઈ. નયાર્થ ભાવાર્થ આશય, આશયનો અર્થ આશયાર્થ લો, શબ્દાર્થ તો પહેલે તબક્કે આવડી જાય માણસને, છતાંય ભાવ ભાષણ તેનાથી પણ એક આગળની ચીજ છે. આ બધું તો પરલક્ષી જ્ઞાનમાં સંભવિત છે અને જીવે અનંત વાર એ કરી ચૂકેલો છે, એને ભાવ જ ભાષો નથી. ભાવ ભાષણમાં શું છે, હું આવો છું એમ ભાસવા લાગે. ભાવ ભાષણનું લક્ષણ શું, હું આવો છું એમ ભાસવા લાગે. અને પરલક્ષી જ્ઞાનમાં જેવું શાસ્ત્રમાં વર્ણન કર્યું છે જે જે એના ગુણધર્મો દ્વારા, એમાં આવો આત્મા છે, આવો આત્મા છે, આવો આત્મા છે એમ બરાબર એને લાગે ત્યારે એને એમ થાય કે આત્માનો જ ભાવ ભાષે છે ને. એમ કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે, અનંત જ્ઞાન સ્વરૂપી છે, અનંત આનંદ સ્વરૂપી છે, ત્રિકાળ ધ્રુવ એનું એક રૂપ એવું સ્વરૂપ છે, ક્યારે ફેરફાર નહીં થતું એવું એક રૂપ સ્વરૂપ છે. એવો બધો જે અર્થ ને ભાવાર્થ ને બધું ભાષા છે જ્ઞાનમાં, એ ભાવ ભાષણ છે કે ભાવ ભાષણ શું ચીજ છે, કે ભાવ ભાષણ એ ચીજ છે કે હું આવો છું એમ ભાસવા લાગે, પોતાને વિશે પોતે એવો ભાસવા લાગે એને ભાવ ભાષણ કહે છે. નહીતર પરલક્ષી જ્ઞાનમાં આત્મા નામનો પદાર્થ આવો છે એમ ભાષે છે. ફેર એટલો છે કે આમાં ફર્સ્ટ પર્સન છે ને આમાં થર્ડ પર્સન છે, મોટો ફેર છે. એકમાં સ્વલક્ષ છે ને એકમાં પરલક્ષ છે, ઉલટો સુલટો ફેર છે. હજી તો જ્ઞાનના પર્યાયમાં, જ્ઞાનના પ્રોસેસમાં આ બધો ફેરફાર છે. રાગ દ્વારા આત્માની પ્રાપ્તિ થાય તો પ્રશ્ન નથી, રાગની ક્રિયા તો વિભાવ વિભાવ સ્વભાવે હોવાથી અને સ્વભાવથી વિરુદ્ધ ભાવે વિભાવ સ્વભાવ હોવાથી એનાથી તો કાયર થવાનો સવાલ નથી. પણ જ્ઞાનમાં ને જ્ઞાનમાં પણ આ મોટો ફેર છે. બૈભાવજીઓ તો શીખી લીએ છે, ભણી લીએ છે, અને આપણે શિબિરમાં ભણાવવાનું તો આવશે ને, ભણાવે છે ને, પણ એ ભણાવવા ખાતર ભણાવવાનું નથી. એમાં પણ એમ સમજાવવું જોઈએ કે આ માત્ર ભણવાનો વિષય નથી, પણ આ એક આત્માને સન્મુખ થઈને આત્માના આધારે અધ્યાત્મ ભાવ ઉત્પન્ન કરવાનો વિષય છે, માત્ર શીખવાનો વિષય નથી એમ છે. એટલી વાત એની સાથે સાથે સંકલિત હોવી જોઈએ, રાખવી જોઈએ સાથે. એ સિવાય જે કોઈ વાંચવા સાંભળવાનું વિચારવાનું ચર્ચા કરવાનો એ કોઈ સમજણનો પ્રોસેસ છે, બે ત્રણ ચાર ભેદે છે, પાંચના પૃચ્છના શ્રવણ વગેરેનું, તો એ બધા સમજણની પ્રક્રિયામાં પણ એકનું બહિર્લક્ષી જ્ઞાન કામ કરશે તો એમાં આત્મા આવો ને જળ અને ચેતન બંનેના ગુણધર્મોથી એની સમજણ માહિતી મળશે કે ચૈતન સ્વરૂપી આત્મા આવો છે અને જળ સ્વરૂપી ઉદગળ આવા છે, એમ જાણવા મળશે, પણ હું આવો અને તેથી બીજું બધું પર એવું જે વિજ્ઞાન કરવું છે એ તો હું પણ પોતે ભાષા વિના પર પર પણ ભાષે નહીં. વિજ્ઞાનમાં તો સ્વપ્ન જુદા પડવાનું છે ને, તો પર પણ ભાસવું જોઈએ ને, નહીતર કેવી રીતે ભૂલ થાય છે કે પરમાં સ્વપ્ન માની રાખ્યું છે એવા પરની એને ચિંતા થયા જ કરે છે કોઈ ને કોઈ કારણે. પછી પર સંયોગો માત્ર આર્થિક હોય કે પર સંયોગો માત્ર શરીર રૂપે હોય કે પર સંયોગો માત્ર કુટુંબ પરિવાર રૂપે હોય કે સમાજ મંડળ વગેરે રૂપે હોય કે દેશ રૂપે હોય, પણ એ પરમાં જ્યાં સ્વપ્ન માન્યું છે ત્યાં એને પર પરપણે ભાસ્યું નથી ને સ્વસ્વપણે નથી. આમ કે અહીંયા તો એમ કે છે કે સ્વરૂપ નું ભાવ ભાષણ થાય, જ્ઞાન સ્વભાવી આત્મા હું જ્ઞાન સ્વભાવી છું, સહજ જ્ઞાનાદિ ભાવનું થવું એટલું જ મારું કાર્ય છે, એ સિવાય રાગાદિ અને પરપદાર્થોમાં મારું વ્યાપવું નથી, તેથી મારું કાંઈ કરવાપણું પણ નથી. જ્યાં વ્યાપું નહીં એટલે મારું જ્યાં અસ્તિત્વ ન હોય ત્યાં મારે કાંઈ કરવાનું હોય એ પ્રશ્ન રહેતો નથી. ભાષે તો છૂટો પડે, નહીતર છૂટો પડે જેવો છે એવો જ્ઞાનમય ભાષે તો છૂટો પડે, નહીતર કોઈ રીતે છૂટો પડી શકે. અહીં તો એ લાઈન લીધી છે ગુરુદેવશ્રીએ કે જો પોતાના સ્વરૂપનું સમજણના કાળમાં ભાવભાષણ થાય અને જેમ જેમ ભાવભાષણ સ્પષ્ટ થતું જાય એ અભ્યાસ છે એનો. પછી ધીર જ્ઞાનનો જે અભ્યાસ ચાલે છે ભાવભાષણ દ્વારા ત્યારે તે જ્ઞાન વધારે નિર્મળ થાય છે, નિર્મળ થાય છે ત્યારે વધારે સ્પષ્ટ ઘરમાં ભાસવા લાગે છે. એ જે જ્ઞાનમાં સ્પષ્ટપણે આત્મા ભાષ્યો તે પુરુષાર્થના ઉત્થાનનું કારણ થાય છે. પુરુષાર્થ ઉપડી જાય છે એનું જે કારણ છે એનું કારણ જ્ઞાનમાં સ્પષ્ટપણે સ્વરૂપનું ભાષ્યમાન થવું તે છે. આમ છે, આમ કોઈ વિચારે કે પુરુષાર્થ કરવો જોઈએ, મારે તો પુરુષાર્થ કરવો છે અને હું આત્માનો પુરુષાર્થ કરવા માટે જે કાંઈ કરવું જોઈએ તે હું કરું એમ સમજીને બહારના ફેરફારો કરે, બહારના ફેરફારોમાં શું કરે કે બીજી પ્રવૃત્તિ ઘટાડે, આત્મા જે આત્માના સ્વરૂપ વિશે જે કાંઈ વિચારણા ચિંતન થાય એવા બાહ્ય સંયોગોની અનુકૂળતાઓ ઊભી કરે, એમ બધું કરે અને એમ માને કે આ આ પણ હું એ પુરુષાર્થ છે ને મારો. શું કહે છે કે હજી એ પુરુષાર્થના ખાતામાં એ ખતવાય હું, પુરુષાર્થના વિષયમાં બહુ સ્પષ્ટપણે વિચારવામાં આવે તો એ વાત છે કે જો જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ સ્પષ્ટપણે ભાસે તો એ સ્પષ્ટ અવભાષણ છે, સ્પષ્ટ ભાવ ભાષણ છે, એક જ પુરુષાર્થના ઉત્થાનનું નિમિત્ત છે. પુરુષાર્થ ઉપડવાનું, સહજ પુરુષાર્થ ઉપડવાનું આ એક જ કારણ છે, જ્ઞાન જ કારણ છે. જેમ લાભનું જ્ઞાન થતાં હરખ થવાનું કારણ સહજ છે અને નુકસાનનું જ્ઞાન થતાં દુઃખ થવાનું કારણ સહજ છે, કે એમાં પછી બીજો કાંઈ નવો પ્રયત્ન કરવો પડે છે? ખબર પડી કે આમ થઈ ગયું, આપણું નજીકમાં નજીક હોય એનું કોઈ ધ્યાન થાય પહોંચીને તો ખબર પડે આમ થઈ ગયું છે, રસ્તામાં આમ થઈ ગયું છે, હે ખબર પડી જ્ઞાન થયું કે એકદમ બધા ગુણો એ દુઃખમાં દુઃખની અંદર ઘેરાય જશે. એક જે દુઃખનું પરિણામ થયું, સુખ ગુણની વિપરીત અવસ્થા, પરમાનિજપણાની બુદ્ધિને લઈને એમાં બધા ગુણો એકાગ્ર લીન થઈ જશે, આખો આત્મા એમાં લીન, બધા ગુણો એટલે આખો આત્મા એમાં દુઃખમાં ડૂબી જાય. એમ અહીંયા અનંત સુખ સ્વરૂપ આત્મા, અનંત જ્ઞાન સ્વરૂપ આત્મા, મહાન આત્મા, પરમાત્મા જેને કહે છે, એમ સાક્ષાત નિજ પરમેશ્વર પદ જ્ઞાનમાં સ્પષ્ટપણે અવધા છે. એની સ્પષ્ટતા છે એના બળને ઉત્પન્ન કરે છે. અંદરમાં જે અનંત વીર શક્તિ પડી છે, અનંત બળ પડ્યું છે, એ બળનો ઉપડવું જે છે, એ બળ છે ફોર્સથી જે પર્યાયમાં આવે છે. બળ તો શક્તિરૂપ છે, ત્યાં મૂળ ગુણમાં તો શક્તિરૂપ છે, પણ જે પર્યાયમાં ભડકો થાય, જેમ દિવાસળીમાંથી અગ્નિ ભડકો થાય, એમ પુરુષાર્થનો ભડકો થાય, એ જ્ઞાન જ્ઞાનને કારણે છે. એના મૂળમાં જ્ઞાન છે. સમ્યક દર્શન પહેલા આવું ભાવભાષણ થાય, સમ્યક દર્શન પહેલા પુરુષાર્થનો ઉપાડ આવે, કે જે પુરુષાર્થ આગળ વધીને એક અપૂર્વ સ્ટેજમાં, અપૂર્વ તબક્કામાં પહોંચતા એને સમ્યક દર્શન અને નિર્વિકલ્પ દશા ઉપસ્થિત થાય, અને જે અનાદિની અવળી મિથ્યા શ્રદ્ધા છે એ સવળી થાય, એ બધાનું મૂળ જ્ઞાન છે. કેમ કે ભાવભાષણ થયું તો પુરુષાર્થ ઉપડ્યો, અને ભાવ પુરુષાર્થ ઉપડ્યો તો અનાદિનું ઊંધું શ્રદ્ધાન છે એ સવળું શ્રદ્ધાન થાય. અમારે વિષ્ણુમાં બધા કુળદેવી હોય છે ને, આજે તમારે હવે લાકડા તો ભરી ગયા છે, પણ એમાં એક કુળદેવી છે, એની મૂર્તિ ઊંધી પડી છે, ઊંધી મૂર્તિ પડી છે. કે માતા, આપણી માતા કે ઊંધી પડી છે, કે હવળી થવાની ના પાડે છે, કે ક્યારે હવળી થાય, કે હોમણ મીઠો કોઈ વાપરે ત્યારે, એટલે કેટલી રસોઈ જમાડે કે જેમાં મૂંડો મીઠો કે છે, મૂંડો એટલે સોમણ, સોમણ મીઠું વપરાય એટલી રસોઈ બને, અને એટલી રસોઈ બને એટલા માણસોને જો કોઈ જમાડે તો એ માતા હવળી થાય. આવી તમારે વાયકા છે કુળદેવીના સંબંધમાં. એમ આ છે મિથ્યા શ્રદ્ધા ઊંધી પડી છે, એને ફોમણ મીઠું જોઈ છે એટલે પુરુષાર્થ જોઈ છે. એટલો પુરુષાર્થ ઉપાડે કે જેનો આધાર આત્માનું અનંત શક્તિ સંપન્ન સ્વરૂપ છે. પુરુષાર્થનો આધાર જ્ઞાનમાં ભાસેલું અનંત શક્તિ સ્વરૂપ છે. એ ફોમણ મીઠું છે એનું, એટલે ફોમણ એટલે પૂરું, ફોમણ નો અર્થ પૂરું. પૂરો પુરુષાર્થ ઉપાડે ત્યારે એની અનાદિનું મિથ્યા શ્રદ્ધાન સમ્યક થાય, નહીં તો થાય નહીં. વિચાર કરી કરીને મરી જાય, વાંચી વાંચીને મરી જાય, શીખી શીખીને મરી જાય, ગમે એટલો બીજો પ્રયત્ન કરે, પણ અંતરંગમાં ભાવભાષીને જે પુરુષાર્થ અંતર્મુખનો ઉપડવો જોઈએ એ પ્રકારમાં જીવ ન આવે તો બીજા કોઈ પ્રકારથી એનું શ્રદ્ધાન અવળું છે તે અવળું થવાની કોઈ સ્થિતિ નથી. અને જ્યાં સુધી શ્રદ્ધાન સવળું ન થાય ત્યાં સુધી બીજું કાંઈ કામમાં આવે એવું નથી. સાચા દેવ ગુરુ શાસ્ત્ર આદિ નિમિત્તો મળ્યા, સત્પુરુષની વાણી મળી, જીવે ઉપર ઉપરની ભાવનાથી હકાર કર્યો, સત્સમાગમ કર્યો, સત્શાસ્ત્રો વાંચ્યા સાંભળ્યા, આવું બધું કર્યું, એમાં મિથ્યાત મંદ થયું કે નહીં, આ પ્રશ્ન થાય.
બરોબર થાય
કે એવું તારું મિથ્યાત અનંતવાર મંદ થયું, એ પાછું મંદમાંથી તીવ્ર થતા વાર લાગશે, તને ખબર નહીં રહે. ક્યારે મિથ્યાત મંદ છે એમાંથી તીવ્ર મિથ્યાત થશે તને જ ખબર નહીં રહે. એ મિથ્યાત સવળું થાય, અવળું મટીને સવળું થાય એટલે આખી એની દિશા ને દશા ફરી જાય, ત્યારે એને મોક્ષ માર્ગ શરૂ થાય છે. ત્યાં સુધી મોક્ષ માર્ગ શરૂ થતો નથી. એ પ્રતીતિ ને એ શ્રદ્ધાને ફરવાનું આ મૂળ વાત છે. અંદરમાં એને પોતાને સમજણથી નિજ સ્વરૂપ ભાસવું જોઈએ, લાગવું જોઈએ. હું આવો છું એમ લાગવું જોઈએ, ત્યારે એને ભાવ ભાસો છે એમ કહેવામાં આવે. અને એ જેમ જેમ એને સ્પષ્ટતા લેવી છે ને, એટલે એમ કહે છે કે જેમ જેમ ભાવ ભાસન વધતું જાય, વધતું જાય એટલે શું કે સ્પષ્ટ થતું જાય. પહેલું જે ભાષે છે કેમ કે અહીંયા વિચાર દશામાં નિર્ણયની ભૂમિકામાં પરોક્ષતા રહેલી છે.
બરોબર,
મન સહિત વિચાર ચાલે છે એમાં ભાષણ છે. પણ પકડ્યો છે એને જ્ઞાનને, જ્ઞાન દ્વારા જ્ઞાનનો સ્વભાવ આત્માનો સ્વભાવ ભાસવો છે. જ્ઞાન પ્રગટ છે, જે પ્રગટ જ્ઞાન છે એ પ્રગટ જ્ઞાનના વેદનથી જે એની પ્રસિદ્ધિ છે, સ્વસંવેદનથી એની જે પ્રસિદ્ધિ છે સિદ્ધિ છે, ત્યાંથી પકડ્યો છે. વિચારથી ગુણથી પકડ્યો, પણ પ્રગટ વેદન છે એનાથી પકડ્યો છે લક્ષણ. આખું લક્ષ જ્યાં જ્ઞાનમાં આવ્યું ત્યાં એને એક નવો પ્રકાશ થયો, એક નિર્ણય થયો, ત્યાં લાઈટ થઈ અને નવો સિદ્ધાંત એમ કે છે ને પંચ પરમેશ્વરીમાં, નવો સિદ્ધાંત એમ કહે છે. આ બીજું પદ છે, સંબંધ અહીંયા લાગે છે. હરિયંતાણમાં અહીંયા સારો સંબંધ નથી લાગતો ભાવ ભાષણ જો, ઠીક એવી વિચાર. નવો સિદ્ધાંત, અરે આ સિદ્ધાંત નવો સિદ્ધાંત અને ઘણી વાર કહેતો હતો, બોલતો હતો, પણ હવે ખબર પડી કે નવો સિદ્ધાંત એટલે શું. જે સિદ્ધ પદ છે એ તો આત્મપદ છે. અરિયંતને કેમ ન લીધા કે એ હજી ગુણસ્થાનમાં છે, અને સિદ્ધ ભગવાન ગુણસ્થાનમાં નથી. 14 ગુણસ્થાન અહીંયા પૂરા થઈ ગયા, પછી ઉપર કોઈ ગુણસ્થાન નથી. 14 અહીંયા પૂરું થઈ ગયું, પછી કોઈ ગુણસ્થાન નથી. એમ આત્માને કોઈ ગુણસ્થાન નથી. 14 ગુણસ્થાન શુદ્ધાત્માને નથી, એટલે એને એમ ભાસો છે. ઓ, મારું સ્વરૂપ તો 14 ગુણસ્થાન થી પાર છે. પછી સમ્યક દર્શન ક્યાં રહી ગયું એ વિચાર કરવાનો. માણસે એમ ખોટું વિચારે છે ને, સમ્યક દર્શન થઈ જાય ને, બસ એક સમ્યક દર્શન થઈ જાય ને. ભાઈ, તારું સ્વરૂપ 14 ગુણસ્થાન થી પાર છે. એ નવો સિદ્ધાંત નો ભાવ હવે ભાસે છે. એવું જે સિદ્ધ પદ, એવું જ મારું આત્મપદ, અહીંયા નમવાની વાત છે, એને નમવાની વાત છે. અંદરમાં આવું મહાપદ, મહાન પદ છે, મહાન ચૈતન્ય સત્તા છે. બસ એ કોઈ ભંગ ભેદ ગુણસ્થાન માર્ગના સ્થાન કોઈ કાંઈ એમાં છે નહીં ને, એથી પર છે આ ચિત્ત. એવો હું છું એમ પ્રથમ ભાષે છે ત્યારે નવો પ્રકાશ થયો, નવો સિદ્ધાંત. સર્વશાસ્ત્રો અને સત્પુરુષો શું કહેવા માંગે છે એમ હવે સમજાય છે. ભાવ ભાષણ થાય ત્યારે એને સમજાય છે. ત્યાં સુધી એને હા પાડી, એ ઓઘે ઓઘે સમજીને હા પાડી, ખરેખર એને હા પાડી નથી. સર્વશાસ્ત્રોનું કહેવા ધારેલું જે લક્ષ્ય સ્થાન છે એ આ પદ છે. સર્વ સત્પુરુષોના વચનોનું કહેવા ધારેલું જે લક્ષ્ય છે એ આ પદનું છે. લક્ષ્ય કે કોને લક્ષ્યમાં લઈને કહે છે, માણસ નથી કહેતા. ફલાણા ભાઈ અમારા વખાણ કરતા હતા, પણ એ બધી ખબર છે કે એના લક્ષ્યમાં શું વાત છે એ અમે જાણીએ છીએ.
બરોબર,
માણસ વિપરીત વાત કરતો હોય, દેખાવ અનુકૂળતા ન કરતો હોય ને વાત વિપરીત કરતો હોય તો લક્ષ પકડે છે કે કડે? એમ કોઈ કડવી વાત કરતો હોય છતાં હિતની વાત કરતો હોય તો માણસ દુઃખ નથી લગાડતો, એના લક્ષમાં અમારું હિત વસેલું છે. ભલે કડવું કહે છે, કડવું કહેવાની એમ પ્રકૃતિ સ્વભાવ છે, પણ એને જે લક્ષમાં અમારું હિત છે ને એટલે એમના કઠોર વચન અમે ગૌણ કરીએ છીએ. થાય છે કે એમ લક્ષમાં કઈ જે હોય છે એ મુખ્ય વાત છે. સર્વશાસ્ત્રોનું અને સર્વ સત્પુરુષોના વચનોનું કોઈ લક્ષ્ય સ્થાન હોય તો આ જે ભાવભાષી ભાવભાષણ કરાવવા માટે જે નિજ આત્મસિદ્ધ પદ છે તે છે. એનું જો ભાવભાષણ થયું તો એ ક્રમશઃ વધારે સ્પષ્ટ થાય છે. ભાવભાષણ થતા જ પછી એ બાજુનો એક નવો જોક ઉત્પન્ન થાય છે, નવું વલણ ઉત્પન્ન થાય છે, અથવા પોતાના પરિણામનું લક્ષ્ય બિંદુ એ થઈ જાય છે. જેમ કહેનારના લક્ષમાં એ આત્મા હતો અને બધી વાત વિસ્તારથી આવતી હતી, આ એકના લક્ષ્ય, એમ જેને ભાવભાષણ થાય છે એનું સર્વ પરિણમન આ એકના લક્ષ્ય થઈ જાય છે. આ એક પદાર્થ એના લક્ષમાં રહી જાય છે, આખું પરિણમન આ એક પદાર્થના લક્ષ્ય ચાલે છે. એવું લક્ષ્ય થવા માટે સર્વશાસ્ત્રો કયા છે? સુખદાયક એવા જે સર્વશાસ્ત્રો ગાયું ને, લક્ષ્ય થવા ને તે નો કયા શાસ્ત્ર, એમાં આ વાત છે. ભાવભાષાની વાત છે, કરી છે તો બધા જ્ઞાનીઓ એ વાત કરી છે. શું પોતાનું ધ્યાન પડવું જોઈએ, લક્ષ્ય થવા ને તે નો કયા શાસ્ત્ર સુખદાયી, શાસ્ત્ર વાંચે છે એ લક્ષ્ય થવા માટે કયા છે. જો લક્ષ્ય ન થાય તો બધું વાંચેલું ખોક સમજવું જોઈએ, વાંચ્યું જ નથી, સાંભળ્યું જ નથી, જાણ્યું જ નથી, કાંઈ ખબર નથી એમ એને માનવું. એને એકાંતે આત્મહિત કરવું છે ને બીજું કાંઈ કરવું નથી એવું ધ્યેય નક્કી કર્યું નથી. પૂરું આત્માનું હિત કરી લેવું છે, પૂરું આત્મહિત કરવું છે, કાંઈ કરવું નથી. પછી નથી કરવું છતાં કરે તો કરવું પડે છે એને, પછી કરવું પડે છે,
ઉલઝીને પડે છે,
પણ ઓલો તો કરવા ખાતર કરે છે, સાવધાન થઈને કરે છે. એમાં એને કદી આત્માનું લક્ષ્ય થવાની સ્થિતિ આવે છે. એ આત્મામાં સાવધાન છે એટલે બીજે બધેથી બે સાવધાન થઈ ગયો છે. જે નિશ્ચયમાં જાગ્રત છે તે વ્યવહારમાં સૂતા છે, જે વ્યવહારમાં જાગ્રત છે તે નિશ્ચયમાં સૂઈ ગયા છે. આમ છે આનંદજી તો ગાયું છે, માખણ હેસો વિરલા ખાયા છાશે જગભર માયા. એ માખણ છે એ આત્મા છે, એ વિરલા એનો સ્વાદ લીએ છે. બાકી બધા વ્યવહારની વાતોમાં પોળા પોળા થઈને ફરે છે, એને ભ્રમણા થઈ ગઈ છે, છાશમાં માખણની ભ્રમણા થઈ ગઈ. નામનું સામર્થ્ય વધતું જાય છે, ભાવભાષણ વધે છે, તેમ જ્ઞાનબળ પણ વધતું જાય છે, સ્પષ્ટતા વધતી જાય છે, તેમ પુરુષાર્થ વધતો જાય છે. જ્ઞાનબળ વધ્યું છે, જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જે દર્શન મોહનો નાશ થવો એ જ્ઞાન સામર્થ્ય વિના બીજી કોઈ રીતે થતો નથી. બહુ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત લઈએ કે એક પદાર્થ પર પદાર્થ બહારનો વિષય જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે અને ભ્રમણા હોવાથી જ્ઞાનમાં તે ઠીક છે, ઈષ્ટ છે એમ એને લાગે છે. જ્ઞાનમાં તે પદાર્થનું પ્રતિબિંબ પડતા પછી જેને સ્વાદનું આકર્ષણ છે તેને સ્વાદનું પ્રતિબિંબ પડે છે, ગળપણ આદિ જે કાંઈ હોય છે. જેને રંગનું આકર્ષણ, રૂપનું આકર્ષણ છે તેને રંગ દેખાય છે અને એને ઈષ્ટપણું લાગે છે. કોઈ પણ પ્રકારે, જે કોઈ પ્રકારે પાંચે ઇન્દ્રિયના વિષયથી પ્રથમ જે જ્ઞાનમાં ઇન્દ્રિયો દ્વારા જે પ્રતિબિંબ જ્ઞાનમાં આવે છે ઇન્દ્રિયના માધ્યમથી, સંગીતનો શોખ હોય અને અવાજ સારો લાગે છે, આ અવાજ બહુ સારો, હું તો જ્ઞાનમાં પ્રતિબિંબ કર્યું છે. હવે એવો જે મોહ થયો જેને જણાતા જ ઈષ્ટ અનિષ્ટપણું થઈ આવે છે, કોઈમાં ઈષ્ટ થાય ને કોઈમાં એની કલ્પનામાં એને ઠીક માન્યું હોય ત્યાં એને ઠીકપણું લાગે એના નિર્ણય અનુસાર, એના નિર્ણયથી બીજું પ્રતિબિંબ આવે ત્યારે એને ઠીક લાગે છે. હવે જણાતા વેચ થાય છે, આમાં શું પુરુષાર્થ ક્યાં કરવો? આ એક પ્રેક્ટિકલ સાઈડ વિચારવા જેવી છે કે જ્ઞાનમાં ભ્રમણાની સ્થિતિમાં મિથ્યાત્મની સ્થિતિમાં પર પદાર્થ પ્રતિભાસતા વેત જ, પ્રતિબિંબિત થતા વેત જ એનું ઇષ્ટ અનિષ્ટ પણ ભૂતકાળમાં થઈ આવે છે. કઈ પહેલા જણાય છે ને પછી ઇષ્ટ અનિષ્ટ પણ થાય છે એમ નહીં, હવે ક્યાં પુરુષાર્થ કરવો? કાળ તો ટાઈમ સમય તો મળવો જોઈએ ને કાર્ય કરવાનો, એમ કે છે કે એની આ રીત છે કે જ્ઞાન દળ વિધું કે હું માત્ર જ્ઞાન સ્વભાવી છું, માત્ર જ્ઞાન જ છું એમ જ્યાં સ્વભાવની પકડ આવી, એમ જ્ઞાનથી જ્યાં સ્વભાવની પકડ આવી ત્યાં એ પકડમાં પર પદાર્થ પ્રતિબિંબિત થવા છતાં પણ સિદ્ધ જ પર તરીકે પ્રતિબિંબિત થાય છે, એટલે ઈષ્ટ અનિષ્ટપણે પ્રતિબિંબ એનો ભાવ સાથે સાથે ચાલુ થઈ જતો નથી. જેમ રસ્તા ઉપર કોઈ વૈભવશાળી મોટર નીકળી, આ ભાવનગરમાં આજે 50 લાખની જે ગાડી ફોરેનમાં બને છે આજે અહીંથી પસાર થવાની છે, ફલાણા પ્રિન્સ નીકળવા, પ્રિન્સ અલી ખાન, આગા ખાન નીકળવાના છે, લોકો વાપરે છે ને ગાડી 50-50 લાખની, લોકો જોવે છે તો મારી છે એમ દેખાય છે, દેખાતા અમે એ પર પણ એ જણાય છે મારું એમાં હક હિસ્સો છે કે આમાં કઈક દર્દ આવો લાગુ કરીએ એવો કોઈને વિકલ્પ આવે છે? કેમ કે એ અશક્ય છે, એને ત્યાં પેરિસમાં ખરીદી હોય એમાં આપણો દર્દ આવવાનો હક હિસ્સો લાગુ કરવા જોઈએ તો પત્તો ક્યાં ખાય? એ અશક્ય દેખાય છે. પરિસ્થિતિનું જ્યાં જ્ઞાન છે કે આ પર છે ત્યાં એને સ્વપણાને કારણે ઉત્પન્ન થતો જે મોહ, પછી પોતાની સાયકલ સારી હોય તો જાળવે, નાગો પડવા દે નહીં, જે સ્વપણાને કારણે ઉપજતો મોહ એ પરપણાને કારણે ઉપજી શકતો નથી. એમ જ્યાં સ્વપણે જ્ઞાન સ્વભાવનું જ્ઞાન દ્વારા જ ગ્રહણ થાય છે, ગ્રહણ કરનાર કરાનાર પોતે જ છે, જે ગ્રહણ થાય છે એ પોતે અને ગ્રહણ કરે છે તે પોતે, એમ સ્વપણું ચોક્કસ સ્વમાં રહેતા પર પદાર્થ જે ભાસે છે એમાં એ પરપણે ભાસવા લાગે છે, ભાસતા વેત જ પરપણે ભાસવા લાગે છે. અહીંયા હજી એકત્વ બુદ્ધિ તો તૂટી નથી એટલે મોહ શિથિલ થાય છે. આ ભાષણનો વિષય છે સમ્યક દર્શન થતા તો એ એકત્વ બુદ્ધિ છૂટી અને ભેદ જ્ઞાનની ધારા એક મગની બે ફાળ થઈ જાય એમ બે ધારા થઈ જશે. પણ અહીંયા બે ધારા નથી થઈ છતાં હું આવો છું એમ ભાસવા લાગ્યું છે એમાં પર પરપણે ભાસવા લાગ્યું છે. સ્વપણે ભાસવા લાગે ત્યારે પર પરપણે ભાસવા લાગે. સમ્યક દર્શન પછી ધર્મીને મોક્ષ માર્ગીને સ્વસ્વપણે અનુભવાય ને પર પરપણે અનુભવાય છે. ત્યાં ભાષણ નો વિષય નથી, ત્યાં અનુભવ નો વિષય છે. અહીંયા અનુભવ નથી પણ અહીંયા ભાષણ છે. બે જ્ઞાનની પ્રક્રિયા છે પણ થોડો અંતર છે. એક પ્રત્યક્ષ છે ને એક પરોક્ષ છે, એ તો ફેર છે. એનો પ્રકાર આ રીતે શરૂ થાય. મોક્ષ માર્ગ આવવાનો એટલે આત્મસિદ્ધિ થવાનો. અહીંયા એમ કેમ છે, અહીં તો સિદ્ધિ જ વાત થઈ લીધી છે. આ જ આત્મસિદ્ધિનું સાધન છે, બીજું કોઈ સાધન નથી એમ લીધું. કહે છે કે એ જ્યાં જ્ઞાન વિધું, જ્ઞાન બળ વિધું, કે હું જ્ઞાન માત્ર છું એમ જ્ઞાનના બળ સહિત જ્યાં પરિણમન થયું ત્યાં દર્શન મૂળ યથાર્થ પ્રકારે શિથિલ થયો. દર્શન મૂળ મંદ થયો, દર્શન મૂળનો રસ ઘટ્યો, અનુભવ ઘટ્યો. દર્શન મૂળનો અનુભવ ઘટ્યો, રસ ઘટ્યો છે. વિચાર તો એમ આવે છે કે સામાન્ય રીતે દેવ ગુરુ શાસ્ત્ર અને એ સત્સમાગમ વગેરેમાં બુદ્ધિપૂર્વક સાચી સમજણના પ્રયાસમાં જે ઉતરે છે ત્યારે પણ એનો દર્શન મૂળ મંદ થાય છે. પણ એ દર્શન મંદ અનંતવાર એવો થયો ને પાછો તીવ્ર થયો, પાછો મંદ થયો ને તીવ્ર થયો, એવો અનંતવાર થયો. આ થયો એ તોડી નાખશે એમ કેમ છે. આ પ્રકારમાં આવવું જોઈએ. પેલો પ્રકાર છે એ અનંતવાર આવી ગયો છે. આ પ્રકારમાં એને આવવું, આ બધી અંદરની પેટની વાતો ખુલી છે. જ્ઞાનીઓના હૃદયમાં રહેલા જે રહસ્યો જેને ટોપ સિક્રેટ કહેવાય, ખાનગીમાં ખાનગી જે વાતો છે એ ખુલ્લી મૂકી છે. એવી વાતો આવી આવું આવું થાય છે. આ પ્રકાર સજે છે. જે કોઈ જીવોને આત્મસિદ્ધિ થાય છે એની અંદરમાં આવા પ્રકાર ભજે છે એમ કે છે. જોગે તો ભ્રમણામાં રહેતો નહીં કે ભાઈ દેવગુરુ શાસ્ત્ર મળ્યા, સાચી સમજણ મળી, અમે તો બહુ રસથી ઉત્સાહથી બધું સાંભળ્યું, ઉત્સાહથી પ્રવર્ત્યા, ઉત્સાહથી યાત્રા કરી, ગુરુદેવ સાથે બધું ઉત્સાહથી આ કર્યું, અમારું મિથ્યાત્વ મન થયું ને હવે એનો અભાવ કરી નાખશું કે બફનમાં રહેવા જેવું. બધું અનંતવાર થઈ ગયું, સમુત્તરણ અનંતવાર મળ્યું, સત્પુરુષોના સમાગમ અનંતવાર મળ્યા, છતાં તે બધું નિષ્ફળ ગયું છે. એનું કારણ એ છે કે એ ભાવભાષની ભૂમિકામાં આવ્યો નથી. આ સમ્યક સન્મુખની ભૂમિકા છે. વિરોધ ઉપરથી નથી, અંદરથી તો પ્રસંગ પડે ત્યારે આવી જાય છે એને ખબર પડતી. પણ એનું મૂળ ઊંડું જાણવું જોઈએ એમ કે છે. નહીંતર મગજ ફરી જતા વાર લાગતી નથી. તર ઘણા પ્રકાર જોયા ને પ્રત્યક્ષ મગજ ફરી જાય છે. મારા ગુરુદેવ આમ કે ગુરુદેવ આમ બોલે, અરે ભાઈ ગુરુદેવને શું સમજે છે. મહા ગંભીરતાથી એક એક એમના શબ્દ, એક એક વચન જેમાં અનંત અનંત આગમ ભર્યા છે, જેમાં અનંત અનંત આગમ ભર્યા છે, એવી ગંભીરતા લઈને જેમની વાણી નીકળી છે એને જેમ તે નુડાવે છો, તારા અધિકારની ચીજ છે. ઉપર ઉપરથી એવું અનંત વાર જીવે કર્યું છે એનું મૂળ ભાવ ભાષે ત્યારે ઊંડું જાય છે. ત્યાં સુધી એ જ્ઞાની ખરેખર શું કહેવા ધારે છે એ તો પહેલા ચર્ચા કરી. શાસ્ત્ર લક્ષ્ય શું છે, જ્ઞાનીઓએ કયા પદને લક્ષમાં રાખીને આ બધું કર્યું છે એ જ્યારે પોતાને લક્ષ થાય છે ત્યારે એને સમજાય છે. કેમ કે બેનું લક્ષ એક થઈ ગયું. જે કહેનારનું લક્ષ તે સાંભળનારનું લક્ષ થયું, શાસ્ત્ર લખનારનું લક્ષ તે વાંચનારનું લક્ષ થયું, ત્યારે એને એનું કહેલું સમજ્યો. ત્યાં સુધી એનું કહેલું સમજ્યો છે એ વાત નથી, પોતાની કલ્પના રાખીને સમજ્યો છે. કલ્પિત છે બધું, સમજવું છે તે બધું કલ્પિત છે. અનંત આગમ રહ્યા છે એ ક્યાંથી કાઢ્યું? કે જેના લક્ષ્ય આગમ અનંત શાસ્ત્રો ની રચના થઈ એ લક્ષમાં રાખીને તો આ વાણી નીકળે છે. એની વાણીમાં અનંત શાસ્ત્રો છે, અનંત આગમ છે, આમ છે, ત્યાંથી બધું નીકળે છે. કહે છે કે આત્માનો જે મહાન શત્રુ દર્શન નો છે એના નાશનો આ એક ઉપાય છે. જે જ્ઞાન સામર્થ વધે છે, જ્ઞાન બળ જે વધે છે, એ સ્વભાવનો અંકુર છે. અહીંયા સ્વભાવનો અંકુર ફૂટ્યો છે. બોટલી ફળિયામાં પડી ગઈ હોય, ડટાઈ ગઈ હોય અને અંદરથી અંકુર ફૂટે ત્યારે એના પાંદડા ઉપરથી નક્કી કરે કે આંબો ઉગ્યો. શું કહે? આંબો ઉગ્યો છે અને આ એવડો મોટો ફૂલશે ફાળશે કે આપણું મકાન આડું આ દેખાશે નહીં. આડો આંબો હોય તો મકાન નદી ઢંકાઈ જાય એવડા મોટા આંબા થાય છે. અને આને ક્યારે આવશે? ક્યાંથી નક્કી કર્યું? એને અંકુર ઉપરથી નક્કી કર્યું. ને લીંબોળી દટાઈ ગયું હોય ને પાંદડું અંકુર ફૂટે ત્યાં લીમડો ઉગશે. ક્યાંથી નક્કી કર્યું? અંકુર ઉગ્યો ત્યાંથી. જેમ એક ચિહ્ન ઉપરથી આખું વૃક્ષ એના ફળ ફૂલ બધું જ્ઞાનમાં આવે છે, એમ અહીંયા જ્ઞાન છે એનો અંકુર છે. આત્માની પર્યાયમાં અંદરથી જે ફૂટે છે, જ્ઞાનાંકુર જે ફૂટે છે એ આખા સ્વભાવને કેવળ જ્ઞાન આદિ સર્વને બતાવનારું થાય. અંદરના સ્વભાવ બીજને બતાવે છે, ઉપરના કેવળ જ્ઞાનને પણ બતાવે છે, પૂરેપૂરું બતાવે છે. એ જ્ઞાન છે એને મોહને તોડનારી ચીજ તો જ્ઞાન જ છે. બીજું કોઈ મોહને તોડનારી ચીજ છે? જ્ઞાન બળ. જે જ્ઞાન સાથે પુરુષાર્થનું ઉત્થાન થઈ ગયું એ મોહને તોડી નાખે છે, મોહને શિથિલ કરી નાખે છે.
જ્ઞાન સામર્થ વધવા માટે,
જ્ઞાન સામર્થ વધારતું જાય છે એટલે જોર કરતું જાય છે અંદરથી. આજ હું છું, આવો જ હું છું, આજ હું છું, આવો જ હું છું, એમ જ્ઞાનનો ફૂટ લાગે છે, પુરુષાર્થનો ફૂટ લાગે છે. પરિણામ પર આત્મરસ ચૈતન્ય રસ વધતો જાય છે ત્યાંથી. એટલો જોરદાર વધે વધે છે કે એનાથી વિરુદ્ધ જે વિકાર વિકલ્પ એના ઉત્થાનને એક વાર એ બંધ કરી દે છે, એને થવા દેતો વધે છે. એ રીતે મૂળમાં ભાવ ભાષણ થવું જોઈએ. સમજણની પ્રક્રિયામાં ઉભેલા મુમુક્ષુને ભાવ ભાષણ થવું જોઈએ. જ્ઞાન લક્ષણ વડે અને જ્ઞાન સ્વભાવી આત્મા આખે આખો જેવડો પરિપૂર્ણ જેટલા અનંત સામર્થ વાળો છે એટલો એને ભાસી જવો
જોઈએ.
બાકી કઈ કામ આવે એવું નથી. આ એક જ ચીજ એને કામ આવે એવું નથી. લક્ષ થવાને તેનો આ કરવા માટે બધો વિસ્તાર છે. પછી ઓટોમેટિક છે પુરુષાર્થ, તો પછી ઓટોમેટિક ઉપડી ગયો. પછી કર્તૃત્વ બુદ્ધિ ન રહી પર્યાયની. કેમ કે હું પરિપૂર્ણ છું, ત્યાં મારી પરિપૂર્ણતાને વિશે સમ્યક દર્શન લાવવું કે મોક્ષ લાવવો એ વાત તો રહેતી નથી. તો હું પૂર્ણ રહેતો નથી, પણ હું તો પૂર્ણ જ છું. તેથી મારે વિશે મોક્ષ કરવો એવી ભ્રાંતિ પણ મારે વિશે તો અવકાશ એનો છે
નહીં,
એની કોઈ ગુંજાશ નથી. એવો પોતે પોતાને લક્ષમાં લે છે, ભાવમાં ભાસે છે, ત્યારે એનો પુરુષાર્થ બીજી જાતનો ઉપડે છે.
બરાબર,
પુરુષાર્થ તો પરિણમી રહ્યો છે સંગની પંચેન્દ્રિય જીવને,
પણ
એ બીજી જાતનો ઉપડે છે.
સદસમાં
લીધું છે, લક્ષમાં આવવું જોઈએ. એ શબ્દ એમાં લક્ષ શબ્દ પીડ્યો છે એમાં, પણ વધારે શબ્દો લીધા છે જરા ચોખવટ કરવા. શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં સ્વભાવ આવવો જોઈએ ભાષે ને, ત્યારે એક બીજી પરિસ્થિતિ ઊભી થાય છે. રૂચિ અન્યાયી વીર્ય છે, અનન્ય ભાવે રૂચે છે.
અનન્ય ભાવ
જે સ્વદ્રવ્ય અને સ્વસ્વભાવ ભાવ ભાષણમાં આવ્યો તેની અનન્ય રૂચિ ઉત્પન્ન થાય છે. રૂચિમાં એક અનન્ય ભાવ ઉત્પન્ન થાય છે, અન્ય પણ એ નહીં, આ હું એમ નહીં, આ હું એમ બીજાને જોવે છે એમ નહીં. અનન્ય ભાવે એને રૂચિ ઉત્પન્ન થાય છે, એ રૂચિને અનુસરતું જે વિધિ છે એને ચૈતન્યના સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા કહેવામાં આવે છે. અને એ સ્ફૂર્ણા ચાલ્યા જ કરે એમ કે છે. અહીંયા એ ટોન લીધો છે ગુરુદેવ શ્રી, બસો દસ માં વિષય ભલે સ્વભાવ સન્મુખ નો અને સ્વભાવ સન્મુખનો છે, પણ એ વિષય ના નો જે ટોન છે અહીંયા વધારે ઉત્સાહ્યો છે. બસો દસ માં આ તો ભલે વિષય એક નો એક ચાલે, પણ કહેનારની જે શૈલી હોય છે અને એ દરેક વિભિન્ન પ્રકારની શૈલીમાં મૂળ એનો જે ધ્વનિ છે એ ફરતો નથી. મૂળ ધ્વનિ છે એ ફરતો નથી, એ ધ્વનિને ઉપસાવવા શૈલીના વિભિન્ન પ્રકાર થાય છે. ધ્વનિ તેનો તે અંદરથી વિશેષ વિશેષપણે ઉપસે છે. એના વિધિમાં એટલે પુરુષાર્થના પર્યાયમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે, આ સમ્યક પહેલાની વાત છે. ચોખ્ખું લીધું છે, પુરુષાર્થ આવો ચાલે સન્મુખ થઈને લક્ષમાં આવતા, એ આ સ્વભાવ પહેલાની વાત, સમ્યક દર્શન પહેલાની વાત છે. આ જ સમ્યક દર્શનનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય જ નથી. આ પ્રકારે સમ્યક દર્શન થાય છે. ઘણી વાતો આવી ગઈ છે ગુરુદેવના વચનોમાં. કહે છે કે આ વડે મૂળ શિથિલ થતો જાય છે, આ પ્રકારે મૂળ શિથિલ થતો જાય છે, અને જ્ઞાન જે આગળ વધીને સમ્યકપણે પરિણમે છે, જ્યારે અભેદ અનુભવ સ્વસંવેદન થઈ ગયું. સ્વસંવેદન થઈ ગયું એટલે શું, કે વિકલ્પનો આદર્શ નીકળી ગઈ. વેદન તો હતું, જ્ઞાનને જ્ઞાનનું જ વેદન હતું, ક્યાં બીજું વેદન હતું તે થઈ શકતું જ નથી.
બરાબર,
પણ એ ઢંકાયેલું વેદન હતું અને એ વેદન ઘણું મંદ હોવાથી ઢંકાઈ જતું હતું. રાગનું વેદન સ્વપણે અધ્યાસિત થઈને, જ્ઞાનમાં નહીં આવતું હોવા છતાં અભ્યાસિત થઈને સ્વપણે એટલી ઉગ્રતાથી અભેદપણે કરતો હતો કે જાણે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે જ નહીં, એ પરિસ્થિતિ હતી. એ વિકલ્પ જ ન ઉત્પન્ન થયો પછી એમાં એકત્વનો અભ્યાસનો પ્રશ્ન ક્યાં રહ્યો? જે ચીજ નથી એમાં એકત્વ થવાનો એ તો પ્રશ્ન રહેતો નથી. જુઓ, એકત્વ તૂટતા પહેલો તબક્કો આવે છે. કોઈ એમ કહે કે સ્વવિકલ્પ દશામાં અમને સમ્યક થઈ ગયું અને સ્વવિકલ્પ દશામાં અમને એકત્વ બુદ્ધિ તૂટી ગઈ છે, ચોખ્ખો અમે રાગને જુદો ભાળીએ છીએ, અરે રાગને જડ ભાળીએ છીએ, કલ્પના થઈ ગઈ છે. વિમલસિંહજીની વખતે એક ઘણી ચર્ચામાં એ પ્રશ્ન હતો, થોડી કલ્પના થઈ છે. સ્વવિકલ્પ દશામાં સમ્યક થાય છે, થાય છે ને, થયા પછી રહે છે.
બરાબર,
અનુભવ પ્રકાશનો એક આધાર દીધો હતો સ્વવિકલ્પનો, પણ ત્યાં તો સ્વવિકલ્પ દશામાં રહેલા સમ્યકની વાત હતી, થાય છે એ વાત નહોતી. પોતે કલ્પના કરવી એટલે ક્યાંક ને ક્યાંકથી આધાર ગુતી કાઢે ને પછી મેળવણી કરી લઈએ એમ નથી. પ્રથમ એકત્વ બુદ્ધિ તૂટે છે ત્યારે તો વિકલ્પની ઉત્પત્તિ જ ન હોય એમ એકવાર ધરતીકંપ થાય છે એવી, પછી પછી પર્વતમાં તિરાડ પડે છે. આ ખોદી ખોદીને ખોદે ઉપરથી, માનો કે આ ધરતીકંપની જે તિરાડ પડે એવું ખોદી નાખીએ તો ન તિરાડ પડે એવી, તો ભાઈ મૂળમાં પણ હાજું છે ક્યાં સુધી ખોદી. ઓલી તો પૃથ્વી અંદરથી ધણધણી છે અને ફાળ પડી છે ઉપર દેખાય છે, પણ મૂળ અંદરથી ફાળ પડી ગયું છે. મૂળ ધણ પૃથ્વી અંદરથી હલીને ફાળ પડી ગઈ છે, એટલી હલી છે કે ઉપરે ફાળ દેખાય છે. ઉપરથી ફાળ પાડીને ત્રિકમને પાવડા લઈને કોદાળી કરી અંદરનું મૂળ કાંઈ ભેડાય નહીં, અંદરની પૃથ્વીને ફાળ કેવી રીતે પડે એમાં, એમ વાત છે. એમ જે વિકલ્પની અનાદિની એકત્વ બુદ્ધિ મિથ્યાર્થ સહિતની દશામાં જે છે એ પ્રથમ તૂટે છે ત્યારે વિકલ્પનો ઉત્પન્ન થાય એવો ધરતીકંપ થાય છે. તો એનો ધરતીકંપ છે ને એ વિકલ્પ દશા. પછી વિકલ્પમાં આવે તો એને સેજ છે, એનો કાંઈ એને વાંધો
નથી.
એક ફાળ પડી ગઈ, બે ફાળ પડી તે પડી, પછી એના રહેણ નથી દુનિયાના, એના કોઈ રહેણ છે નહીં કે હંધાય પછી પતી ગઈ વાત. એકલા સર્વથા જુદો પડીને એ આત્મા સિદ્ધાલયમાં બિરાજમાન થઈ છે. આ એનું ફળ છે. કે છે કે જ્ઞાન જ્યાં આગળ વધીને સમ્યકપણે પરિણમે છે એટલે આ ધરતીકંપ થાય છે. આ સમય થઈ ગયો, આ બીજા તબક્કામાં પ્રવેશ કર્યો એને. ભાવભાસન માંથી આગળ વધીને સમ્યક દર્શન સુધી પહોંચો. પરમાગમ સારમાં ગુરુદેવના વચનામૃત છે, બહેનશ્રીના વચનામૃતમાં સુધી બહેનશ્રીના વચનો છે, જ્ઞાન દર્શન વગેરેમાં શ્રીમદજીના વચનામૃત છે, એમાં આ બધો વિષય ખુલ્લો આવ્યો છે, બધે આ નીકળે છે. એટલે કે સમ્યક મુમુક્ષુતામાં આત્માર્થિતામાંથી આગળ વધીને સમ્યક દર્શન પર્યંત કેમ પહોંચવું એની ચોખ્ખી લાઈન દોરી મૂકી છે. ક્યાંય ગોળ ગોળ વાત કરી છે એમ નથી, ચોખ્ખી ચોખ્ખી લાઈન દોરી મૂકી છે. એને ચાલનું એ પોતાનું કામ છે, રસ્તો બતાવે છે, આ રસ્તે જા, દિશા નિર્દેશ છે. રસ્તો એનો જે રસ્તાનો પ્લાન છે એ ખુલ્લો મૂકી દીધો છે. આ તો પેપર ઉપરનો પ્લાન છે, આમ જા આમ જા આમ જા આમ જા પહોંચી જઈશ, તો ચાલવું એની વાત છે, ચાલવું પોતાનું છે. એમાં તો બીજો કોઈ ઉપાય છે
નહીં.
ચોખ્ખી લાઈન દોરી છે, પૂરી વાત સ્પષ્ટ વાત છે. આટલી બધી સ્પષ્ટ બધાને મળતી નથી, તો ઘણા આત્માઓ પામી ગયા છે. એટલી બધી સ્પષ્ટ મળી છે કે આટલી સ્પષ્ટ ન મળે ને અસ્પષ્ટ મળે તો એ ઘણા આત્માઓ પામી ગયા છે. કેમ કે તેજીને તો ઈશારો બસ છે. આ પાણીદાર ભળી હોય છે કે તેજી હોય છે, એકદમ ઉપર સવાર બેઠો તો અંગૂઠાથી ઈશારો કરે ત્યાં હવામાં ઉડે એવી રીતે જાય. એને લાકડી બાકડી કે ચાબુક મરાય નહીં, એને કાં તો એને ચાબુ નો ફટકારો હંભળાવો પડે, અડાડાય નહીં, એને ફટાક દઈને એને હંભળાય તો એમ થાય કે હવે મને કહે છે કે હવે સ્પીડ પકડવાની છે, એ ઉડવા માંડે. બાકી જો એને ચાબુ માર્યો હોય તો ઉથલાવીને હેઠે નાખે, સ્વારને હેઠે નાખે. એવી તેજીને જેમ ઉશાળો બસ છે એમ ઘણા આત્માઓ એક દિવસ માં આવ્યા હતા ને, આવ્યા એ ભેગા જ્ઞાન ને રાગ જુદા છે. આ સાંભળ્યું કે જ્ઞાન સ્વભાવ ભાષો છે, જ્ઞાન સ્વપણે ભાષું ને રાગ પરપણે ભાષું, સાંભળતા હોય એક ભાષણ છે 24 કલાકમાં તો ધરતીકંપ આવ્યો. સાંભળ્યું ત્યારે ભાષ્યું અને 24-48 કલાકમાં એ ખબર કે મને ખબર નથી. ચોખ્ખું પૂછ્યું તો આપને વિશે એમ સાંભળ્યું છે પહેલા તો બીજા આપણા પરિચય સીધો ન હતો. 24 કલાકમાં અનુભવ થયો હતો. તે દિવસે રાત્રે અનુભવ થઈ ગયો છે. જે દિવસે વ્યાખ્યાન સાંભળ્યું તે દિવસે યાદ નથી. તે દિવસ હતો કે બીજો દિવસ હતો એ ચોખ્ખું યાદ નથી. એ તો હોય એમ કે ને ક્યાં કોઈનું સર્ટિફિકેટ લેવું છે એક દિવસ કે બે દિવસ માટે. એ બે દિવસ ગણો કે એક દિવસ ગણો એમાં બીજો કોઈ ફરક છે નહીં. પુરુષાર્થ સ્પષ્ટતા વધે, પુરુષાર્થ ઉકળ્યો 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 વધીને નિર્વિકલ્પ દશામાં આવે છે. એટલે કે જ્યાં જ્ઞાન સ્વસંવેદનપણે સમ્યકપણે પરિણમે છે ત્યાં મોહનો સમૂહ નાશ પામે છે, ત્યાં દર્શનનો નાશ પામ્યો. પછી ચારિત્રમો રહ્યો છે, દર્શનનો રહ્યો
સંપૂર્ણ નાશ પામ્યો.
દર્શનનો ગયો એનો ખલાસ થયો દર્શનનો. પણ ઉપશમ છે ને હજી તો, પણ એ ઉદયમાં નથી ને, એ ગયો એનો. ઉદયમાં તકલીફ છે. અંદરમાં તો કર્મ છે ને એ અજ્ઞાન ભાવે બાંધેલા અનંત પીડા છે. ઉપશમ થયું, સમીર દર્શન થયું ત્યારે, જ્ઞાન દશા પ્રત્યે ત્યારે એ પહેલામાં અનંત દલિયા પીડ્યા છે બાંધેલા. પણ એને પીડ્યા છે એનો શું અર્થ છે? ઉદયમાં આવે ત્યારે એને જોડાઈ જાય એની તકલીફ છે. અંદર તો માટીના ઢેફા પીડ્યા છે, જેમ આખી દુનિયામાં ખેતર પીડ્યા છે કે
નહીં,
એમ કર્મના દલિયાના ઢેફા પીડ્યા છે અંદર રજકણના. એને આત્માને કઈ તકલીફ નથી કોઈ, એનાથી કોઈ આત્માને તકલીફ નથી. ઉદયમાં આવે ત્યારે એનો રસ ઉપાત આવે છે, જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે. એ જ્ઞાન ઠેકાણે ન હોય સ્વસ્થાનમાં તો એને એમ લાગે છે કે મારામાં કાંઈક થાય છે, મને ગળું લાગે છે, મને આમ થાય છે, મને આમ થાય છે. જ્ઞાન જ્ઞાનમાં રહી જાય કે હું જ્ઞાન માત્ર છું સાવધાન થઈને, તો એ કર્મનો ઉદય, કર્મના ઉદયમાં રહી ગયો, એને કાંઈ લેવા દેવા રહેતી નથી. ગમે તે એવા આકરા છે જ નહીં ને, પણ આત્માને માટે કોઈ આકરાય નથી ને વગર આકરાય નથી. જ્ઞાન જ્ઞાનમાં રહી ગયું. આ આકરી પીડા થાય પણ બારમાં 25 વર્ષથી ખોવાઈ ગયેલો દીકરો જુવાન થઈને નાનપણમાં ખોવાઈ ગયેલો આવીને ભેટે જ હબાકા નાખતી હતી ને હોય વાય હોય ને બેકારા કરતો હતો ને હમણાં ક્યાંય ગયું તારું બધું.
હે,
એકનો એક છોકરો 25 વર્ષથી ગુમ થઈ ગયો હોય ને રાજાનો કુંવર જેવો થઈને આવ્યો હોય અને એમ કે હું તો મોટો શ્રીમંત છું, લોસ એન્જલ્સમાં મારી આટલા અબજની પ્રોપર્ટી છે, ઠીક
ભૂલી જાય
બધું હબાકા નાખતા હતા ને ક્યાં ગયું તારો દરજ ભૂલાઈ ગયો, ઉપયોગ તારો ફરી ગયો, તારો જોડાણ ત્યાં તોડ્યું. એક બીજા પદાર્થના આકર્ષણથી વેદના જેવી વેદનાનું જોડાણ તૂટી શકે છે અને તોડી શકાય છે. તો આખો સાક્ષાત સિદ્ધપદને ભેટે, આ તો જે છોકરો છે એનો કોને ખબર કાલે શું કરશે હજી. સાક્ષાત સિદ્ધપદ અનંત સુખનું ધામ એમાં લીન થાય પછી આકરો ઉદય શું કરે? એ ઉદય ઉદયમાં પડી ગયો
બરોબર.
ઉદયને એને કાંઈ લેવા દેવા, માટે આ પ્રકારે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. આમ ડંકાની ચોટ પર આ વાત કરી છે. ક્યાંય બીજે આડે અવળે જ્ઞાન સાધન સિવાય બીજા સાધનને ગોતીશ નહીં, વળગીશ નહીં, માનીશ નહીં અને આડે રસ્તે ચડી જઈશ નહીં એમ કેવું છે. જ્ઞાન સિવાય બીજી સાધન નથી એમ કહેવા પાછળ અન્ય સાધનાંતર